એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિત્વના જીવનમાં ઊંટા ઉતરી રહ્યા છીએ જેમનું નામ એમ કહીએ ને 20મી સદીના ઇતિહાસ પર છવાયેલું છે, સર વિન્સ્ટન ચર્ચિલ.
હા, બિલકુલ.
અને આપણી પાસે માર્ગદર્શક તરીકે છે સર માર્ટિન ગિલબર્ટ દ્વારા લખાયેલું એમનું ખૂબ જ વિગતવાર જીવનચરિત્ર, ચર્ચિલ અ લાઇફ.
ખૂબ જ સરસ પુસ્તક છે.
આ પુસ્તક ખાલી યુદ્ધ સમયના નેતાની વાત નથી કરતું, પણ એક જટિલ બહુપક્ષીય માનવી તરીકે ચર્ચિલને રજૂ કરે છે, ખરું ને?
એકદમ. ગિલબર્ટ એમના દરેક પાસાને ઉજાગર કરે છે, એમની શક્તિઓ, નબળાઈઓ, બધું જ.
તો આપણો પ્રયાસ રહેશે કે ચર્ચિલની આખી સફર, એમના વિચારો, સફળતા, નિષ્ફળતા આ બધું સમજીએ અને જાણીએ કે એમની વાત આજે પણ કેમ મહત્વની છે.
ચોક્કસ. ચર્ચિલનું નામ સાંભળીએ એટલે મોટા ભાગે તો પેલું બીજા વિશ્વયુદ્ધનું ચિત્ર જ મનમાં આવે, પણ એમનું જીવન અને કારકિર્દી એનાથી ક્યાંય વધારે વિસ્તૃત હતા.
હા, એ તો છે.
એક દીર્ઘદ્રષ્ટા રાજનેતા હતા જેમણે સરમુખત્યારશાહીના જોખમો, ખાસ કરીને નાઝીવાદ સામે, સમય કરતા ઘણા વહેલા ચેતવણી આપી દીધી હતી.
સાચી વાત. એમની હિંમત, મુશ્કેલીઓ સામે ટકી રહેવાની ક્ષમતા અને પેલી માનવ સ્વતંત્રતામાં અતૂટ શ્રદ્ધા, એ બધું ખરેખર પ્રેરણાદાયક છે.
અને એ પણ વિચારવા જેવું છે કે જીવનમાં આટલા બધા રાજકીય ઉતાર ચઢાવ, વ્યક્તિગત મુશ્કેલીઓ, એ બધું સહન કરીને પણ તેઓ એવા નેતા કેવી રીતે બન્યા જેમણે ફાસીવાદ સામે લડતા બ્રિટનને અને મુક્ત વિશ્વને એક કર્યો.
અને આ પુસ્તકના લેખક સર માર્ટિન ગિલબર્ટ એ પણ કંઈ સામાન્ય ઇતિહાસકાર નહોતા.
ના, બિલકુલ નહીં.
બ્રિટનના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર અને ચર્ચિલના સત્તાવાર જીવનચરિત્રકાર, એટલે એમની પાસે તો ચર્ચિલના અંગત કાગળો, પત્રો, ડાયરીઓ, સરકારી દસ્તાવેજો.
હા, ઘણું બધું એવું મટીરિયલ જે પહેલાં ક્યારે જાહેર નહોતું થયું, એ બધી એમને એક્સેસ હતી.
એટલે ગિલબર્ટ ખરેખર ચર્ચિલના મનને, એમના નિર્ણયો પાછળની પ્રેરણાને ખૂબ ઊંડાણથી સમજી શક્યા હશે.
બરાબર. ગિલબર્ટનું કામ ખાલી તથ્યોની યાદી નથી, તેઓ ચર્ચિલને એક જીવંત વ્યક્તિ તરીકે એમના બધા વિરોધાભાસો સાથે રજૂ કરે છે અને સમય સાથે એમનામાં જે પરિવર્તન આવ્યું એ પણ બતાવે છે.
તો ચાલો શરૂઆત કરીએ એમના જીવનના પહેલા પ્રકરણથી. પ્રારંભિક વર્ષો 1884 થી 1900, કેવું રહ્યું એમનું બાળપણ, એમના ઘડતરમાં એનો કેટલો ફાળો?
ચર્ચિલનો જન્મ તો ઇંગ્લેન્ડના ભવ્ય બ્લેનહાઇમ પેલેસમાં થયો, એકદમ ઉચ્ચ કુલીન પરિવાર. પણ ગિલબર્ટ ધ્યાન દોરે છે કે ભૌતિક સુખ સગવડ ભલે હોય, બાળપણ ભાવનાત્મક રીતે થોડું સૂકું હતું.
એટલે માતા પિતાનો પ્રેમ નહોતો મળ્યો?
એમના પિતા લોર્ડ રેન્ડોલ્ફ ચર્ચિલ જાણીતા રાજકારણી હતા અને માતા જેની જેરોમ, જે અમેરિકન હતા, એ પોતાના સામાજિક જીવનમાં ખૂબ વ્યસ્ત રહેતા, એટલે બંને જણ દીકરા માટે ભાવનાત્મક રીતે બહુ હાજર નહોતા રહી શકતા.
અચ્છા.
ગિલબર્ટ માને છે કે આના કારણે જ ચર્ચિલમાં જીવનભર સ્વીકૃતિ મેળવવાની અને પોતાની જાતને સાબિત કરવાની એક ઊંડી ઈચ્છા રહી.
અને શિક્ષણ? સાંભળ્યું છે કે ભણવામાં કંઈ ખાસ નહોતા.
હા, હેરો જેવી પ્રખ્યાત સ્કૂલમાં અને પછી સેન્ડહર્સ મિલિટરી એકેડેમીમાં એમનો દેખાવ સરેરાશ જ રહ્યો, પણ ગિલબર્ટ આને બુદ્ધિનો અભાવ નથી ગણતા.
તો શું ગણે છે?
એમની બિનપરંપરાગત વિચારસરણી અને પેલી સ્થાપિત પદ્ધતિઓ પ્રત્યેનો અણગમો, એનું પ્રતિબિંબ હતું. એમને ઇતિહાસ અને અંગ્રેજી ભાષામાં બહુ રસ હતો, પણ બીજા વિષયોમાં નહીં.
એટલે નાનપણથી જ પોતાનો રસ્તો જાતે બનાવવાનું નક્કી કરી લીધું હશે.
હા, એમ જ. સેનામાં જોડાઈને અને યુદ્ધ સંવાદદાતા તરીકે કામ કરીને એમણે શરૂઆત કરી. ક્યુબા, ભારતનો વાયવ્ય સરહદી પ્રાંત સુદાન,
આ બધા અનુભવોની શું અસર થઈ એમના પર?
આનાથી એમને સામ્રાજ્ય, યુદ્ધ, રાજકારણ, આ બધાની વાસ્તવિકતાનો સીધો પરિચય મળ્યો. લશ્કરી વ્યૂહરચના, નેતૃત્વ, એ બધું શીખ્યા. અને પછી પેલો બોર યુદ્ધનો પ્રસંગ બન્યો દક્ષિણ આફ્રિકામાં.
હા, જેમાં એ પકડાઈ ગયા હતા ને, પછી ભાડી છૂટ્યા હતા.
બરાબર. અને એ ઘટનાએ તો એમને રાતોરાત બ્રિટનમાં હીરો બનાવી દીધા. એમની હિંમત, સાહસિકતાની એક છાપ ઊભી થઈ. આ બધું જ એમના રાજકીય કારકિર્દી માટે પાયો બન્યો.
આ પછી શરૂ થાય છે એમનો રાજકીય હૃદય અને સાથે સાથે સંઘર્ષનો પણ લાંબો દોર, લગભગ 1900 થી 1939 સુધીનો. કેવો હતો આ સમય?
1900માં ફક્ત 26 વર્ષના હતા ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી સંસદ સભ્ય બન્યા. પણ અહીં એક રસપ્રદ વળાંક આવ્યો.
શું?
ફક્ત 4 વર્ષમાં 1904માં પક્ષપલટો કર્યો, લિબરલ પાર્ટીમાં જોડાઈ ગયા.
ઓ, શા માટે?
મુખ્ય કારણ હતું મુક્ત વ્યાપાર, એટલે કે ફ્રી ટ્રેડનો સિદ્ધાંત. કન્ઝર્વેટિવ પાર્ટી સંરક્ષણવાદી નીતિઓ તરફ જઈ રહી હતી, જ્યારે ચર્ચિલ મુક્ત વ્યાપારના જોરદાર હિમાયતી હતા. ગિલ્બર્ટ ભારપૂર્વક કહે છે કે આ કોઈ તકવાદી નિર્ણય નહોતો, એમના સિદ્ધાંતની વાત હતી.
અને લિબરલ સરકારમાં એમની ભૂમિકા કેવી રહી? સફળ થયા?
હા, લિબરલ પાર્ટીમાં જોડાયા પછી તો એમની કારકિર્દી તેજ ગતિએ આગળ વધી. વસાહતો માટેના અંડર સેક્રેટરી, બોર્ડ ઓફ ટ્રેડના પ્રમુખ, ગૃહ સચિવ, આવા મહત્વના પદો સંભાળ્યા.
ગૃહ સચિવ એટલે તો મોટી જવાબદારી કહેવાય.
બિલકુલ. અને આ પદો પર રહીને એમણે કેટલાક મહત્વના સામાજિક સુધારા પણ કર્યા, જેમ કે બેરોજગારો માટે લેબર એક્સચેન્જ, બેરોજગારી વીમો, જેલ સુધારણા. આ બતાવે છે કે ઉમરાવશાહી પૃષ્ઠભૂમિ હોવા છતાં એમનામાં સમાજના નબળા વર્ગો માટે સહાનુભૂતિ હતી અને સુધારાવાદી વિચારો હતા.
પણ પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ અને પેલું ડાર્ડનેલ્સ અભિયાન. એ તો એમના માટે મોટો આંચકો હતો ને?
હા, બહુ મોટો. 1911માં એમને ફર્સ્ટ લોર્ડ ઓફ ધ એડમિરાલિટી બનાવાયા, એટલે કે નૌકાદળના સર્વોચ્ચ નાગરિક વડા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું 1914-1918, એટલે એમણે નૌકાદળની તૈયારીમાં તો મહત્વની ભૂમિકા ભજવી. પણ 1915માં,
હા, પેલી ગેલીપોલીની લડાઈ,
બરાબર, તુર્કી સામે ડાર્ડનેલ્સ ખાતે એક મહત્વાકાંક્ષી નૌકા અને ભૂમિ અભિયાનનું એમણે નેતૃત્વ કર્યું. ઉદ્દેશ્ય સારો હતો કે કોન્સ્ટેન્ટિનોપલ પર કબજો કરીને રશિયા માટે પુરવઠા માર્ગ ખોલવો.
પણ સફળ ન થયું.
નામ વિનાશક નિષ્ફળતા. હજારો બ્રિટિશ અને સાથી સૈનિકો માર્યા ગયા.
અને આની એમના પર શું અસર થઈ? કારકિર્દી પર?
બધી જવાબદારી સીધી ચર્ચિલ પર આવી. એમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું. કારકિર્દી માટે મોટો ધક્કો હતો, જાહેર અપમાન હતું. પણ એમની લડાયક વૃત્તિ જુઓ. રાજીનામું આપીને સીધા પશ્ચિમી મોરચે ફ્રાન્સમાં સામાન્ય સૈનિક તરીકે લડવા દતાર્યા.
ખરેખર?
હા. આ અનુભવે એમને યુદ્ધની વાસ્તવિકતા અને નેતૃત્વના જોખમો વિશે કડવા પણ મૂલ્યવાન પાઠ શીખવ્યા.
યુદ્ધ પછી અને 1930ના દાયકાના એમના વાઇલ્ડનેસ યર્સ, એટલે કે રાજકીય વનવાસના વર્ષો વિશે વાત કરીએ. એ સમય કેવો હતો?
યુદ્ધ પછી તેઓ ફરી સરકારમાં પાછા તો ફર્યા, દારૂગોળા મંત્રી, યુદ્ધ અને હવાઈ રાજ્ય સચિવ જેવા પદો સંભાળ્યા. 1920ના દાયકામાં નાણામંત્રી પણ બન્યા.
હા, એ સમયે એમણે પેલો ગોલ્ડ સ્ટાન્ડર્ડવાળો નિર્ણય લીધો હતો ને?
બરાબર. એ પહેલા એ રશિયાની બોલ્શેવિક ક્રાંતિના કટ્ટર વિરોધી હતા. અને હા, નાણામંત્રી તરીકે બ્રિટનને ગોલ્ડ સ્ટેન્ડર્ડ પર પાછા લઈ જવાનો અત્યંત વિવાદાસ્પદ નિર્ણય લીધો. એના આર્થિક પરિણામો સારા નહોતા આવ્યા.
અને પછી?
પછી 1929માં ચૂંટણી હારી ગયા અને 1939 સુધી લગભગ 10 વર્ષ સરકારની બહાર રહ્યા. આ જ સમયગાળો વાઇલ્ડરનેસ યર્સ તરીકે ઓળખાય છે.
આ સમયગાળામાં તેઓ રાજકીય રીતે લગભગ એકલા પડી ગયા હતા, ખરું ને?
હા, એવું જ હતું. મુખ્યત્વે બે કારણો હતા. એક તો એ ભારતના સ્વશાસનના સખત વિરોધી હતા, જે ઘણા બ્રિટિશ નેતાઓથી અલગ મત હતો.
અને બીજું કારણ?
બીજું અને સૌથી મહત્વનું, તેઓ નાઝી જર્મની અને હિટલરના વધતા જતા ખતરા વિશે સતત ચેતવણી આપી રહ્યા હતા. જ્યારે મોટાભાગના યુરોપિયન નેતાઓ હિટલરને ખુશ રાખવાની એપીઝમેન્ટ નીતિ અપનાવતા હતા, ત્યારે ચર્ચિલ
એકલા અવાજે બોલી રહ્યા હતા.
બરાબર. સંસદમાં, લેખોમાં, ભાષણોમાં બધે જ કહેતા હતા કે જર્મની ફરી શસ્ત્રો બનાવી રહ્યું છે, હિટલરના ઈરાદા ખતરનાક છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. એમને યુદ્ધખોર ગણવામાં આવતા.
એટલે એ એકલતા હતી, પણ એ જરૂરી હતી.
ગિલ્બર્ટ કહે છે કે આ એકલતા આંશિક રીતે એમના પોતાના અણનમ સ્વભાવને કારણે પણ હતી, પણ આખરે ઇતિહાસે એમને સાચા ઠેરવ્યા. આ વનવાસ જ એમને ભવિષ્યના નેતૃત્વ માટે તૈયાર કરી રહ્યો હતો, એમ કહી શકીએ.
અને પછી આવે છે ઇતિહાસનો એ નિર્ણાયક તબક્કો, બીજું વિશ્વયુદ્ધ 1939-1945. અને ચર્ચિલનું નેતૃત્વ. ગિલ્બર્ટ આ સમયને કેવી રીતે જુએ છે? એમની ભૂમિકા વિશે શું કહે છે?
ગિલ્બર્ટ એમના યુદ્ધ સમયના નેતૃત્વનું મૂલ્યાંકન ખૂબ સંતુલિત રીતે કરે છે. પ્રશંસા પણ છે અને ટીકાત્મક વિશ્લેષણ પણ. એ મુખ્ય નિર્ણયોને યાદ કરે છે, જેમ કે મે 1940માં ફ્રાન્સ પડી રહ્યું હતું, બ્રિટન એકલું હતું, ત્યારે લડત ચાલુ રાખવાનો એમનો અડગ નિર્ણય.
અમેરિકા સાથેના સંબંધોનું પણ મહત્ત્વ હતું ને?
ખૂબ જ. ખાસ કરીને રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ સાથે ગાઢ સંબંધો બાંધવાના એમના સતત પ્રયાસો જે આખરે યુદ્ધનું પાસું પલટાવવામાં નિર્ણાયક બન્યા. અલબત્ત ગિલ્બર્ટ ચર્ચિલના લશ્કરી કમાન્ડરો સાથેના મતભેદો કે પછી ડ્રેઝડન જેવા શહેર પર થયેલા બોમ્બારા જેવા વિવાદાસ્પદ નિર્ણયોની પણ ચર્ચા કરે છે.
પણ એમની સૌથી મોટી તાકાત કદાચ એમના શબ્દો હતા, એમના ભાષણો.
નિશંકપણે ગિલ્બર્ટ ખાસ ભાર મૂકે છે કે ચર્ચિલ ખાલી વ્યૂહરચનાકાર નહોતા, એ બ્રિટનનો અવાજ અને અંતરાત્મા હતા. એમના રેડિયો પ્રસારણો, સંસદીય ભાષણો,
વી શેલ ફાઇટ ઓન ધ બીચીસ,
હા, અને ધેર ફાઇનેસ્ટ આવર, આ બધા વાક્યો આજે પણ ગુંજે છે. એમણે અત્યંત નિરાશાના સમયમાં બ્રિટિશ પ્રજાનું મનોબળ ટકાવી રાખ્યું, એ શબ્દોની તાકાત સમજતા હતા.
રૂઝવેલ્ટ અને સ્ટાલિન સાથેના સંબંધોમાં પણ એમની કુનેહ દેખાતી હતી.
બરાબર, ત્યાં વ્યવહારિક રાજનીતિ એટલે કે રિયલ પોલિટિક દેખાય છે. રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય. યુદ્ધ દરમિયાન જ તેઓ યુદ્ધ પછીના યુરોપ અને સોવિયત સંઘના ઇરાદાઓ વિશે પણ વિચારવા લાગ્યા હતા, ચિંતિત હતા.
યુદ્ધમાં જીત પછી શું થયું? એમનો વારસો કેવી રીતે ઘડાયો?
અહીં એક મોટો આંચકો આવ્યો. જુઓ, યુદ્ધ જીત્યાના થોડા જ સમયમાં જુલાઈ 1945ની ચૂંટણીમાં ચર્ચિલ અને એમની કન્ઝર્વેટિવ પાર્ટી હારી ગઈ.
નવાઈ લાગે એવી વાત છે.
હા, ઘણાને આશ્ચર્ય થયું હતું, પણ તેઓ વિપક્ષના નેતા તરીકે સક્રિય રહ્યા. અને 1946માં અમેરિકાના ફુલટન શહેરમાં પેલું પ્રખ્યાત ભાષણ આપ્યું, જેમાં આયર્ન કર્ટન એટલે કે લોખંડી પડદાનો ઉલ્લેખ કર્યો,
જેણે શીતયુદ્ધની શરૂઆતનો સંકેત આપ્યો.
બરાબર. પૂર્વ યુરોપ પર સોવિયત પ્રભાવ અને પશ્ચિમ સાથેના વૈચારિક વિભાજનનું એ પ્રતીક બની ગયું.
અને તેઓ ફરીથી વડાપ્રધાન પણ બન્યા હતા, ખરું ને?
હા, 1951માં ફરી ચૂંટણી જીત્યા અને 1955 સુધી વડાપ્રધાન રહ્યા. નિવૃત્તિ પછી તો વડીલ રાજનેતા તરીકે વિશ્વભરમાં સન્માન પામ્યા. અને એક મહત્વની વાત,
નોબેલ પુરસ્કાર.
હા, 1953માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો, એમના ઐતિહાસિક લખાણો અને વક્તૃત્વ માટે. 1965માં 90 વર્ષની વયે અવસાન થયું અને અભૂતપૂર્વ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. ગિલ્બર્ટના મતે એમનો વારસો ઉદાર લોકશાહી મૂલ્યોના રક્ષણ માટેનું સમર્પણ છે.
આ તો થઈ એમના જીવનની કાલક્રમિક સફર. પણ જો આપણે એમના વ્યક્તિત્વના મૂળમાં ઉતરીએ તો એમની ફિલોસોફી, એમના મૂલ્યો શું હતા, કઈ બાબતો એમને ખરેખર ચલાવતી હતી?
ચર્ચિલના વિચારોના કેન્દ્રમાં જુઓ તો માનવ ગરિમા, વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહી શાસન પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી. આ ખાલી રાજકીય વાતો નહોતી, એમની નૈતિક માન્યતા હતી.
એટલે જે ફાસીવાદ અને સામ્યવાદ બંનેના વિરોધી હતા.
બરાબર. એ માનતા હતા કે આ બંને વિચારધારાઓ વ્યક્તિની સ્વતંત્રતાનો નાશ કરે છે. આ નૈતિક સ્પષ્ટતા જ એમની નેતાગીરીનો આધાર હતી, જેણે એમને મુશ્કેલ સમયમાં લોકોને પ્રેરણા આપવાની શક્તિ આપી.
એમની દૂરંદેશી ક્ષમતા પણ ગજબની હતી, જોખમોને પહેલાથી પારખી લેવાની.
ચોક્કસ, આ એમની એક અસાધારણ લાક્ષણિકતા હતી. ભલે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મન નૌકાદળનો ખતરો હોય કે 1930માં હિટલરના ઇરાદા હોય કે પછી સોવિયત ખતરો, ચર્ચિલ બીજા નેતાઓ કરતાં ઘણું વહેલું જોખમ જોઈ લેતા.
પણ કેવી રીતે? કોઈ જાદુઈ શક્તિ હતી?
ના ના, ગિલ્બર્ટ કહે છે એમ, એ ઇતિહાસનો ઊંડો અભ્યાસ, માનવ સ્વભાવની સમજ અને સૌથી અગત્યનું અપ્રિય સત્યનો સામનો કરવાની હિંમતનું પરિણામ હતું, જે બીજા સાંભળવા ન માંગતા હોય એવું સત્ય બોલતા એ ડરતા નહોતા.
અને નિષ્ફળતાઓ? જીવનમાં તો અનેક મોટા આંચકા આવ્યા, એનો સામનો કેવી રીતે કર્યો?
આ જ એમની બીજી મોટી શક્તિ, સ્થિતિસ્થાપકતા, પ્રતિકૂળતામાં ટકી રહેવાની ક્ષમતા. ડાર્ડેનલ્સ હોય, વાઇલ્ડરનેસ યર્સ હોય, 1945ની હાર હોય, મોટા આંચકા પછી પણ ભાંગી ન પડ્યા.
પણ એમાંથી શીખ્યા અને વધુ મજબૂત બન્યા.
બરાબર. નિષ્ફળતામાંથી શીખવાની અને આશાવાદ જાળવી રાખવાની આ ક્ષમતા જ એમની અંતિમ સફળતા માટે કદાચ સૌથી નિર્ણાયક હતી.
અને એમના શબ્દો અને કાર્યો વચ્ચેનો તાલમેલ પણ મહત્વનો હતો.
હા, એમની ભાષા પરની પકડ, એમનું વક્તૃત્વ એ ખાલી શૈલી નહોતી, એ એમની નેતાગીરીનું અભિન્ન અંગ હતું. એ જાણતા હતા કે લોકોને સમજાવવા, પ્રેરિત કરવા, એકજૂટ કરવા માટે શબ્દો કેટલા શક્તિશાળી હથિયાર છે.
પણ એમના સામ્રાજ્યવાદી વિચારોનું શું? એ એમના વારસાનું એક જટિલ પાસું છે ને.
હા, અને ગિલબર્ટ એ મુદ્દાને ટાળતા નથી. એ ચર્ચિલની સામ્રાજ્યવાદી માન્યતાઓને એમના સમયના સંદર્ભમાં મૂકે છે. ચર્ચિલ ખરેખર માનતા હતા કે બ્રિટિશ સામ્રાજ્ય દુનિયામાં સભ્યતા ફેલાવવાનું માધ્યમ છે.
જે આજે આપણને યોગ્ય ન લાગે.
ચોક્કસ, આજના માપદંડોથી એ વિચારો જૂના લાગે છે, પણ ગિલબર્ટ એ પણ બતાવે છે કે ચર્ચિલના વિચારો સમય સાથે બદલાયા હતા અને માનવ ગરિમા અને સ્વતંત્રતા પ્રત્યેની એમની મૂળભૂત પ્રતિબદ્ધતા આખરે એમના સામ્રાજ્યવાદી વિચારો પર હાવી થઈ ગઈ, ખાસ કરીને ફાસીવાદ સામે લડતી વખતે. બીજું, એંગ્લો અમેરિકન સંબંધો એમના માટે હંમેશા મહત્વના રહ્યા. એમની માતા અમેરિકન હતી અને હંમેશા માનતા કે બ્રિટન અને અમેરિકા વચ્ચેનો વિશેષ સંબંધ લોકશાહીના રક્ષણ માટે જરૂરી છે.
રૂઝવેલ્ટ સાથેના સંબંધો એનું ઉદાહરણ છે.
બરાબર. અને છેલ્લે, ગિલબર્ટ ચર્ચિલની મહાનતા પાછળ રહેલા વ્યક્તિગત સંઘર્ષ અને કિંમતની પણ વાત કરે છે.
એટલે
કે જાહેર જીવનની સફળતા ઘણીવાર અંગત જીવનની કિંમતે આવે છે. ચર્ચિલના કિસ્સામાં એમના બાળકો સાથેનું ભાવનાત્મક અંતર, નાણાકીય સંઘર્ષો અને પેલી હતાશાના ગાળા જેને એ બ્લેક ડોગ કહેતા.
અચ્છા, બ્લેક ડોગ.
હા, એમનું વ્યક્તિત્વ પણ ક્યારેક અઘરું હતું. ગિલબર્ટ સૂચવે છે કે એમની મહાનતા એક રીતે ટ્રેજિક હતી. જાહેર સિદ્ધિઓ માટે અંગત બલિદાન આપવું પડ્યું.
ચાલો હવે ચર્ચિલના આ લાંબા અને ઘટનાપૂર્ણ જીવનમાંથી ત્રણ એવી ઘટનાઓ પસંદ કરીએ જે ખરેખર પરિવર્તનકારી સાબિત થઈ. એમને નાની વાર્તાઓના રૂપમાં સમજીએ. પહેલી, ડાર્ડેનેલ્સ અભિયાન.
ચોક્કસ. 1915, પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. ચર્ચિલ નૌકાદળના વડા તરીકે એક સાહસિક યોજના રજૂ કરે છે. તુર્કીના ડાર્ડેનેલ્સ સામુદ્રધુની પર હુમલો કરી કોન્સ્ટન્ટિનોપલ પર કબજો કરવો.
આનાથી તુર્કી યુદ્ધમાંથી બહાર નીકળી જાય અને રશિયા માટે રસ્તો ખુલે એમને.
હા, એવી આશા હતી. યોજના મહત્વાકાંક્ષી હતી, પણ જોખમો પણ હતા. કમનસીબે આયોજનમાં ગંભીર ખામીઓ રહી, સંકલનનો અભાવ હતો, દુશ્મનની તાકાતને ઓછી આંકવામાં આવી. પરિણામ, ભયાનક નિષ્ફળતા. ગેલીપોલીના કિનારે હજારો સૈનિકો માર્યા ગયા.
અને આ નિષ્ફળતા એમના માટે પરિવર્તનકારી કેમ બની? શું બદલાયું?
કારણ કે આનો બધો દોષ સીધો ચર્ચિલ પર આવ્યો. એમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું. એમની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હોય એવું લાગતું હતું. આ જબરદસ્ત આંચકો હતો, પણ આ અનુભવે એમને અમલીકરણના જોખમો, વધુ પડતા આત્મવિશ્વાસના ભયસ્થાનો અને રાજકીય જવાબદારી વિશે કડવા પાઠ શીખવ્યા. કદાચ ભવિષ્યમાં એ વધુ સાવચેત બન્યાના કારણે.
બીજી મહત્વની ઘટના, પેલા વાઇલ્ડરનેસ યર્સ એટલે કે રાજકીય વનવાસનો દાયકો, 1930નો.
કલ્પના કરો, 1929થી 1939 સુધી ચર્ચિલ લગભગ રાજકીય રીતે અપ્રાસંગિક હતા. સંસદમાં હતા, પણ સરકારની બહાર, પોતાના પક્ષમાં પણ અલગ પડી ગયેલા. કેમ?
પેલા બે કારણો, ભારત અને જર્મની.
બરાબર. ભારતીય સ્વતંત્રતાના વિરોધી અને હિટલરના ખતરા વિશે ચેતવણી આપનાર મોટા ભાગના નેતાઓ ત્યારે શાંતિની વાતો કરતા હતા અને ચર્ચિલને વૃદ્ધ અને યુદ્ધ ભડકાવનાર માનતા હતા. એ લગભગ એકલા અવાજે ચીસો પાડી રહ્યા હતા કે જર્મની ખતરનાક છે.
તો પછી આ એકલતાનો સમયગાળો પરિવર્તનકારી કેવી રીતે બન્યો?
કારણ કે જ્યારે સપ્ટેમ્બર 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે અચાનક બધાને સમજાયું કે ચર્ચિલ સાચા હતા.
એમની બધી ચેતવણીઓ સાચી પડી.
એકદમ. જે માણસને ગઈકાલ સુધી અવગણવામાં આવતો હતો, તે અચાનક દીર્ઘદ્રષ્ટા નેતા બની ગયો. આ સમયગાળાએ એમની નૈતિક હિંમત અને સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી. લોકપ્રિય ન હોવા છતાં સત્ય બોલવાની હિંમત બતાવી. આ વનવાસે જ એમને એ વિશ્વસનીયતા આપી જે યુદ્ધ સમયના નેતૃત્વ માટે જરૂરી હતી.
અને ત્રીજી અને કદાચ સૌથી નિર્ણાયક ક્ષણ, મે 1940માં એમનું વડાપ્રધાન બનવું.
મે 1940, પરિસ્થિતિ અત્યંત ગંભીર. હિટલરની સેનાઓ યુરોપમાં વીજળી વેગે આગળ વધી રહી હતી. નોર્વે ગયું, ફ્રાન્સનું પતન નિશ્ચિત લાગી રહ્યું હતું. બ્રિટનમાં વડાપ્રધાન ચેમ્બરલેન સામે ભારે અવિશ્વાસ,
જેમણે હિટલર સાથે શાંતિ કરાર કર્યો હતો.
હા, સંસદમાં નાટકીય ઘટનાક્રમ પછી ચેમ્બરલેને રાજીનામું આપ્યું. હવે પ્રશ્ન હતો કે કોણ નેતૃત્વ સંભાળશે, અને ઘણાના આશ્ચર્ય વચ્ચે રાજાએ વિન્સ્ટન ચર્ચિલને વડાપ્રધાન નિયુક્ત કર્યા.
એ માણસ જે 10 વર્ષ વનવાસમાં હતા.
બરાબર, દેશની સૌથી કપરી ઘડીમાં એમને સુકાન સોંપાયું.
આ ક્ષણ ઇતિહાસ અને ચર્ચિલ બંને માટે પરિવર્તનકારી કેમ હતી?
કારણ કે આ એમના સમગ્ર જીવનના અનુભવો, તૈયારીઓ, ચેતવણીઓ, નિષ્ફળતાઓમાંથી શીખેલા પાઠોનું પરિણામ હતું. બ્રિટનને એવા નેતાની જરૂર હતી જે હાર ન માને, જે પ્રજામાં જુસ્સો ભરે, જેની પાસે યુદ્ધ લડવાની સમજ હોય. ચર્ચિલમાં આ બધા ગુણો હતા.
એમનું વડાપ્રધાન બનવું એ ઇતિહાસની જરૂરિયાત હતી.
હા, એમણે બ્રિટનને એકલું હોવા છતાં લડવા પ્રેરિત કર્યું અને આખરે યુદ્ધ જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. આ પદ પ્રાપ્તિએ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો.
ચર્ચિલના આ અસાધારણ જીવનમાંથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ? કયા માનવીય પાઠ છે જે આજે પણ એટલા જ પ્રાસંગિક છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો પાઠ છે પ્રતિકૂળતાને શક્તિમાં બદલવાનો. ચર્ચિલનું જીવન વારંવાર બતાવે છે કે નિષ્ફળતા અંત નથી, શરૂઆત હોઈ શકે છે.
દરેક આંચકા પછી વધુ મજબૂત થઈને ઉભર્યા.
બરાબર, આ શીખવે છે કે પડકારો આપણને આપણા શ્રેષ્ઠ સ્વરૂપ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે.
અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની વાત પણ એટલી જ મહત્વની લાગે છે.
બિલકુલ, બીજો પાઠ એ જ છે. ભલે તમે એકલા પડી જાઓ, ભલે તમારા વિચારો લોકપ્રિય ન હોય, પણ જો સત્યના પક્ષે છો તો મક્કમ રહો. ચર્ચિલે 1930ના દાયકામાં આ જ કર્યું. એના માટે નૈતિક હિંમત જોઈએ. ત્રીજું, શબ્દોની તાકાત. ચર્ચિલે બતાવ્યું કે કેવી રીતે સ્પષ્ટ, શક્તિશાળી સંચાર લોકોને પ્રેરણા આપી શકે છે, આશા જગાવી શકે છે, એકજૂથ કરી શકે છે.
આજે પણ એમના ભાષણો ટાંકવામાં આવે છે.
ચોક્કસ. ચોથો પાઠ છે ઇતિહાસમાંથી શીખવાનો. ઇતિહાસ ખાલી ભૂતકાળ નથી, એ વર્તમાનને સમજવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવવાનો સ્ત્રોત છે. ચર્ચિલ ઇતિહાસના ઊંડા અભ્યાસુ હતા. અને છેલ્લે પેલી વ્યક્તિગત કિંમતની વાત. મહાન કાર્યો ઘણીવાર મોટી વ્યક્તિગત કિંમત માંગી લે છે. જાહેર સેવા માટે ચર્ચિલે અંગત જીવનમાં બલિદાન આપ્યા.
અને એ પણ કે મહાન વ્યક્તિઓ પણ સંપૂર્ણ નથી હોતી.
એકદમ. ચર્ચિલમાં ખામીઓ હતી, વિરોધાભાસો હતા, પણ એમનો એકંદરે પ્રભાવ સકારાત્મક રહ્યો. આ આપણને વ્યક્તિઓનું મૂલ્યાંકન વધુ સંવેદનશીલતાથી કરવાનું શીખવે છે.
આ ખૂબ જ રસપ્રદ અને ઊંડાણપૂર્વક ચર્ચા રહી. જો આપણે આ સમગ્ર વાતચીતના અંતે ચર્ચિલના જીવન અને ગિલબર્ટના પુસ્તકમાંથી 3 મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે?
જરૂર. ભાવનાત્મક આંતરદૃષ્ટિ તરીકે હું કહીશ કે પ્રતિકૂળતા ખરેખર વ્યક્તિને ઘડે છે. જીવનના સૌથી મોટા પડકારો અને નિષ્ફળતાઓ જ આપણને આપણી સૌથી મોટી સિદ્ધિઓ માટે તૈયાર કરી શકે છે. ચર્ચિલની ડાર્ડેનેલ્સ અને વાઇલ્ડનેસ યર્સમાંથી પુનઃપ્રાપ્તિ આનું જીવંત ઉદાહરણ છે.
બરાબર. અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક આંતરદૃષ્ટિ તરીકે, સાચું નેતૃત્વ માત્ર વર્તમાન પર પ્રતિક્રિયા નથી આપતું, પરંતુ ઇતિહાસની સમજ, માનવ સ્વભાવની પરખ અને નૈતિક સ્પષ્ટતાના આધારે ભવિષ્યના જોખમોને પારખે છે અને અપ્રિય સત્ય બોલવાની હિંમત રાખે છે. નાઝીવાદ અને પછી સોવિયત ખતરા અંગેની એમની દૂરંદેશી આનું પ્રમાણ છે.
ખૂબ સરસ. અને અંતે એક સાર્વત્રિક તારણ.
અને અંતે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. અસરકારકતા અને મહાનતા કોઈ એક ગુણમાં સંપૂર્ણતાથી નથી આવતી, પરંતુ વિવિધ ક્ષમતાઓના યોગ્ય સંયોજનથી આવે છે. જેમ કે વ્યૂહાત્મક વિચાર, પ્રેરણાદાયી સંચાર, નૈતિક દૃઢતા અને વ્યક્તિગત સ્થિતિસ્થાપકતા. આ બધી શક્તિઓને એક મોટા હેતુ માટે એકીકૃત કરવી એ જ સાચી નેતાગીરી છે. ચર્ચિલનું જીવન આ જટિલ પણ શક્તિશાળી સત્યને ઉજાગર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.